மகாதேவ்யாக்குக்ஷிரத்னம் ஷப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திர மகமந்தே தத்வலோசனநாயகம் பிரபு தத்வலோசனநாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத்தம். ஆக் 227 மும்பை ஃபாகன் 1947 તરતમાં કે નિયમિત વખતે પત્ર લખવાનું બની શકતું નથી, તેથી વિશેષ ઉપકારનો હેતુ થવાનું યથાયોગ્ય કારણ ઉપેક્ષિત કરવું પડે છે, જે માટે ખેદ થાય તો પણ પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે તે બે પ્રકાર ઉપશમાવા યોગ્ય છે. ખંભાતરામાં મોક્ષુએ પરમ કૃપાળુ દેવનું ઓળખાણ થયા પછી એની સાથે પ્રત્યક્ષ સમાગમનો કોઈ અવસર પ્રાપ્ત થતો નહોતો. કૃપાળુ દેવ વ્યવહારની અંદર અને એ કારણે જે મર્યાદાઓ હતી એટલે પ્રત્યક્ષ સમાગમનો અવસર નહોતો, એટલે મોક્ષુએ પત્ર સમાગમથી કૃપાળુ દેવ સાથેનો સંપર્ક રાખ્યો છે. એમાં મુમુક્ષુને પત્ર લખતા કૃપાળુ દેવને ત્યારે વ્યવહારનો જે ઉદય છે એટલો બધો પ્રચંડ છે, એટલે એમની પોતાની આંતરદશા વર્ણવતા લખે છે કે તરતમાં કે નિયમિત વખતે પત્ર લખવાનું બની શકતું નથી. અમે તમને પત્ર પણ તરત તમારો પત્ર આવે અને તેનો પ્રત્યુત્તર આપી શકાય એવું તરત બની શકતું નથી. દશા એવી છે, વ્યવહાર પ્રપંચમાં રહેલા જ્ઞાની એમની સર્વત્ર ઉદાસીનતા હોય છે, એટલે એમને આપણને જેટલું સહજ હોય છે એટલું એમને એ બની શકતું નથી. એટલે અહીંયા કૃપાળુદેવ કહે છે કે તેથી વિશેષ ઉપકારનો હેતુ થવાનું યથાયોગ્ય કારણ ઉપેક્ષિત કરવું પડે છે, જે માટે ખેદ થાય તો પણ પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે તે બે પ્રકાર ઉપસમાવા યોગ્ય છે. આ પત્ર લખી શકાતો નથી, લખીએ તો વિશેષ ઉપકારનો હેતુ થાય. જ્ઞાનીના પત્રો, જ્ઞાનીનો બોધ જગતના જીવને તો ઉપકારનો હેતુ જ થાય, પરંતુ એ પણ શક્ય નથી. એ શક્ય નથી એટલે કે છે કે અમારે તે કારણને યથાયોગ્ય કારણ ઉપેક્ષિત કરવું પડે છે. કયું? વિશેષ ઉપકારના હેતુનું જે યથાયોગ્ય કારણ છે તેની પણ અમારે ઉપેક્ષા કરવી પડે છે. ગમતું નથી પણ ઉપેક્ષા કરવી પડે છે, અને માટે ખેદ થાય છે. જો ગમતું હોય તો ખેદ ન થાય, મજા આવે, આપણને જેમ જોઈતું તેમ જ કરીએ છીએ, આનંદ આવે. પરંતુ અમારે ત્યારે એમને ઉપેક્ષિત કરવું પડે છે. વ્યવહારના કારણે આ નિયમિત પત્રો લખવાનું પણ બની શકતું નથી, જ્ઞાની કહે છે એ માટે ખેદ થાય છે, તો પણ પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે બે પ્રકાર ઉપશમાવા યોગ્ય છે. પ્રારબ્ધ શું, પુરુષાર્થ શું, આ બંનેની વાતને એટલી સૂક્ષ્મ રીતે કૃપાળુદેવ એના પત્રોની અંદર કહે છે કે પ્રારબ્ધ આ છે, અત્યારે અમને વ્યવહારનો ઉદય એ પ્રારબ્ધ છે. અત્યારે અમને વ્યવહારનો ઉદય એ પ્રારબ્ધ છે, એ વ્યવહારમાં ઈચ્છાનું બળ નથી. જોર કોનું છે? પ્રારબ્ધનું. પૂર્વે શુભ કે અશુભ કર્મ જેવે કરેલા હોય અને એ કર્મનો વિપાક જ્યારે થાય ત્યારે શુભ અને અશુભ પ્રવૃત્તિઓનો ઉદય થાય. જ્ઞાની તેમાં જોડાતા નથી, પરંતુ પૂર્વના ઉદિત આવેલા કર્મોને ખસેડી શકાતા નથી. તે પ્રવૃત્તિમાં રસ રુચિ ન હોવા છતાં જ્ઞાની તે ઉદિત કર્મ માનીને વેદે છે, ભોગવે છે. એટલે આ પ્રારબ્ધનો ઉદય છે. જો પોતાની ઈચ્છા જોડાઈ જાય અંદર, તો આપણે કહીએ કે એનો ઈચ્છિત ઉદય થયો. ઈચ્છિત ઉદય અને આ પ્રારબ્ધનો ઉદય. તો અહીંયા કહે છે કે પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે તે બે પ્રકાર ઉપસમાવવા યોગ્ય છે. બંને પ્રકાર જે છે એને, એટલે આ કારણને અમારે ઉપેક્ષિત કરવું પડે છે, એનો અમને ખેદ થાય છે. બંનેમાં અમારે સમાધાન શું લેવાનું છે? પ્રારબ્ધ. યથા પ્રારબ્ધપણે જ્ઞાનીઓ સંસારમાં વિચરતા હોય છે, કોઈને ઠીક લાગે કે ન લાગે, કોઈને ગમે કે ન ગમે, આપણે તો જ્ઞાનીની ચર્યા પણ કેવી હોવી જોઈએ એને માટે આપણો ગમો ને અણગમો લગાવીએ છીએ કે એને આમ કરવું જોઈએ, એને તેમ કરવું જોઈએ, અહીંયા આમ ચાલે, અહીંયા ન ચાલે. આ બધા લેખા જોખા એ તો સંસારીઓના છે, અજ્ઞાનીઓના છે. જ્ઞાનીને એ તો યથા પ્રારબ્ધપણે વિચરે છે. યથા પ્રારબ્ધપણે જે સમયે જે સ્થિતિ ઉદયગત થાય તે સ્થિતિમાં રહીને, તે સ્થિતિથી પર રહીને, તેનામાં તદ્રુપતા થયા વિના, તેનામાં જોડાયા વિના, તેનામાં તન્મયતા કર્યા વિના, કોઈ પણ રીતે ભાવથી, રસથી, રૂચિથી, ઈચ્છાથી તેમાં જોડાયા વિના જ્ઞાની પૂર્વકર્મને વેદે છે અને વેદતા વેદતા તે કર્મના ફળની નિર્જરા કરે છે. આવી જ્ઞાનીની અહોદશા એ સંસારીઓના લક્ષમાં આવે નહીં. એટલે આપણે તો આપણા ધોરણથી જ્ઞાનીના વર્તનના પણ ધોરણ ઘણી વાર નક્કી કરતા હોય છે કે એને આમ કરવું જોઈએ, એને તેમ કરવું જોઈએ, આ આમ છે, આ તેમ છે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે આ વાતને સમાવવા યોગ્ય છે, ઉપસમાવી દેવી જોઈએ, વેધર વી લાઈક ઇટ ઓર નોટ. આપણને ગમે કે ન ગમે, ગમા અણગમાનો કોઈ પ્રશ્ન જ નથી. યથા પ્રારબ્ધ હેતુ જે વિચારતા હોય પ્રારબ્ધ પ્રમાણે, અને એ જ જ્ઞાનીના લક્ષણનું મહત્વનું લક્ષણ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. સદગુરુ આપણી ઈચ્છા પ્રમાણે ન વિચરે, એ કઈ આપણા કાર્યક્રમ પ્રમાણે એના કાર્યક્રમ એડજસ્ટ ન કરે. વિચરે ઉદય પ્રયોગ, જેવો અવસર આવશે તે પ્રકારે ઉપયોગની સ્થિરતા રાખીને, ઉપયોગને ઉપસમાવીને એનું વિચરણ હોય. આ એક અગત્યનું લક્ષણ છે. જ્યાં તમામ ઈચ્છાઓ શમી ગઈ છે, વૃત્તિઓ ઉપશાંત થઈ છે, આ જ્ઞાનીનું એક અવશ્ય લક્ષણ છે. કેમ કે જ્ઞાનીને અજ્ઞાનીનો ઓળખ કેવી રીતે કરવું? જગતના જીવો એમાં જ ભૂલથાપ ખાઈ જાય છે. ભાષાથી ઓળખ કરવું, એની વિદ્વતાથી ઓળખ કરવી, જ્ઞાનીના ઓળખ એના શરીરના રૂપરંગથી કરવી, જ્ઞાનીની ઓળખના માપદંડ શું? આપણે તો સંસારીની ઓળખના માપદંડ આપણને બરોબર ખબર છે કે આપણે કોઈ સ્વજન સંબંધીના કોઈના વિવાહ સંબંધ જોડવા હોય તો સંસારીઓની ઓળખાણ આપણે લેવા માટે દોડીએ, એટલે આપણને ખબર છે ધંધો સારો છે, ક્વોલિફિકેશન સારું છે, ભણ્યા છે, ઠેકાણે છે, આર્થિક વ્યવહારમાં સમૃદ્ધિ છે, ઘરના ઘર છે, ફલાણું છે, ઢીકણું છે, ફેક્ટરી છે, પોતાની છે, ભાડે છે, બધી માહિતી આપણે લઈ લઈ, રૂપરંગ કેવા છે, કારણ કે આપણી પાસે ઓળખાણના બધા કાટલા જે છે એ બધા સંસારી છે. જ્ઞાનીને સી રીતે ઓળખવા? એમાં અગત્યનું લક્ષણ કૃપાળુદેવ કહે છે કે એના સંપૂર્ણ વ્યવહારમાં ક્યાંય જ્ઞાની ઈચ્છાથી ન જોડાય, અને પ્રારબ્ધ પ્રમાણે જેનું વિચરણ છે તે જ્ઞાનીની દશાનું એક લક્ષણ છે, એ એની દશાથી ઓળખાય. વિચરે ઉદય પ્રયોગ, આવા જ્ઞાનીઓ એ પ્રારબ્ધ અનુસાર પોતાના પૂર્વકર્મને વેદે છે. પ્રારબ્ધ અનુસાર પોતાના પૂર્વકર્મને વેદે છે અને એ કર્મ એને અનુકૂળ હોય અને ન પણ હોય. આપણને એમ થાય, ઓહો આવા ધર્મીને આવા આવી આવા સંકટો, આવી મુશ્કેલી. જ્ઞાનીને એ વિકલ્પ ન હોય, કારણ પૂર્વે કરેલા કર્મો એ તો વેદવા જ પડે, જીવને ગમે કે ન ગમે. એટલે કૃપાળુદેવે કહ્યું 339માં, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. કે પ્રભુ, સૌભાગભાઈને વિકલ્પ થયો કે પ્રભુ આપણી આવી નિર્ગ્રંથ દશા અંતરંગની અને તમારા ભાગે આવો વ્યવહારનો ઉદય. ભુલેશ્વરની દુકાનની અંદર ક્ષાયિક સંકેતનો ધણી આ વેઠ જેવું કામ કરે? બેસે નહીં કોઈ વાત મગજમાં, બેસે નહીં. ત્યારે કૃપાળુદેવ કહે છે, ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. અમારો ઉદય જોઈને તમે ઉદાસપણું ભજશો નહીં. અમારો ઉદય છે એ પૂર્વકર્મનો છે, અમારી હાલની દશા છે એ અંતરંગ નિર્ગ્રંથ દશા છે. પણ અમારો બાહ્ય જે કંઈ વ્યવહાર તમે જુઓ છો, જે ઉદયમાં છે, જે ઉદયગત વ્યવહારમાં અમે રહ્યા છીએ, તે પૂર્વકર્મનું ફળ છે, એ પ્રારબ્ધ છે. હાલ અમારી અંતરની દશા છે એટલે કે છે ઉપાધિની વચ્ચે પણ સમાધિ છે. તમે કોઈ પણ પ્રકારનો વિકલ્પ કરશો નહીં. જો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય એ વચ્ચે પણ જો સમાધિ હોય તો કે પરમ જ્ઞાની દશાનું એ લક્ષણ છે અને એ અનુભવીએ છીએ, એ અમે અનુભવીએ છીએ. અગ્નિ કુંડની વચ્ચે બેઠેલો શાતાને અનુભવે એવી જ્ઞાનીઓની દશાનું એક લક્ષણ છે, એને પ્રારબ્ધ કહ્યું છે. પ્રારબ્ધમાં જીવની હાલની વૃત્તિ જોડાતી નથી, ઉપશમી જાય છે. એટલે કહે છે કે એ રીતે ઉપશમાવવા યોગ્ય છે. આવો કોઈ વિકલ્પ બીજો કરવો નહીં. 228 મુંબઈ, ફાગણ 1947. સદુપદેશાત્મક સહજ વચનો લખવા હોય ત્યાં પણ લખતા લખતા વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે, કેમ કે તે વચનોની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે. તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય અને વિસ્તારથી લખતા પણ ક્ષયોપશમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. વળી લખવામાં કંઈક બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ અનેક કારણસર પત્રોની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી. 24મું વર્ષ છે, 23 વર્ષ પૂરા થયા છે. કૃપાળુદેવ મુંબઈમાં બિરાજમાન છે. આ પત્ર મુંબઈથી લખાયો છે, ખંભાતના મુમુક્ષુ ઉપર લખાયેલો છે. કે છે, સદુપદેશાત્મક સહજ વચનો લખવા હોય ત્યાં પણ લખતા લખતા વૃત્તિ સંક્ષેપપણાને પામે છે. સદુપદેશાત્મક વચનો, સહજ વચનો. કેવા વચનો? સહજ. કોઈ ઈરાદાથી નહીં, કોઈ હેતુપૂર્વકના નહીં, કોઈ પ્રી થોટ વિચારીને પછી કહેવાના એમ નહીં. સહજ એટલે ખ્યાલ આવે છે, સહજ, સ્વાભાવિક રીતે. અને સંતના હૃદયમાંથી નીકળેલા સ્વાભાવિક વચનો એ જ સદુપદેશ છે. બાકી તો ગોઠવી ગોઠવીને, ચોરી ચોરીને, તફડાવી તફડાવીને સારા સારા શબ્દો લખી અને સરસ મજાનો આપણને કોઈ આશીર્વાદ મોકલે એમાં વળે શું? એનું થાય શું? પણ એક પિતા હોય, એક ગુરુ હોય, અને એ પોતાના શિષ્ય કે પોતાના પુત્ર પ્રત્યે સહજ ભાવથી જે વચનો કહે કે જા બેટા તારું કલ્યાણ થશે. તો એની અંદર હોય અને ઓલું કાર્ડ આવે ક્યાંકથી 15-20 વાક્યો ફર્સ્ટ ક્લાસ મઠારી મઠારી લેખા હોય અને દુનિયાભરમાંથી તપડાવ્યા હોય, એ સહજ ઉપદેશાત્મક વચનો નથી, સહજ આશીષ નથી. સહજનો અર્થ વિના પ્રયાસ, વિધાઉટ એફર્ટ, વિધાઉટ સિલેક્શન, વિધાઉટ ચોઈસ. પસંદગી નથી ત્યાં. સહજ આત્માના ઉદ્ગારો છે. ઉર્મિઓ જે સહજ આવી છે, સહજ પ્રતિભાવ છે. સંતના વચન સહજપણે સદુપદેશ જ આપે. આપણે ગોઠવવો પડે, કોઈને સદુપદેશ આપવો હોય ને તો ગોઠવવો પડે, જરા પ્લાનિંગ કરીને આપીએ. કારણ કે સહજપણે સદુપદેશ દેવાય નહીં, ક્યાંક ઊંધું બપાઈ જાય. કૃપાળુ દેવના આખું વચનામૃત સહજ વચનોથી ભરપૂર છે. આ સહજ વાણી છે, તીર્થંકરની વાણી સહજ વાણી છે, કરુણારસની વાણી છે. જગતના સર્વજીવો સાથે મૈત્રીનો ભાવ જેણે આત્મસાત કર્યો છે, એવા પુરુષ જગતના જીવોનું કેવળ કલ્યાણ જ ઈચ્છે, કલ્યાણ સિવાય બીજું કંઈ ન હોય. એટલે જ્યારે એ કોઈ વાત કરે ત્યારે વાતનો ઉપદેશ એમનો એ સદુપદેશ હોય, અને સદુપદેશ હોય ના સહજ વચનો જ હોય. કૃપાળુદેવ કહે છે કે સદુપદેશાત્મક સહજ વચનો લખવા હોય ત્યાં પણ લખતા લખતા વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે. અમારી વૃત્તિ ખેંચાઈ જાય છે, સંક્ષિપ્તપણાને પામે છે, ટૂંકી થઈ જાય છે, વાક્યો લાંબા લખાતા નથી. જો આ સૂત્રાત્મક શૈલીનો બોધ છે એટલે કૃપાળુદેવ એનું રહસ્ય બતાવે છે. કેમ કે તે વચનોની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે. સંક્ષિપ્ત વચનોની અંદર વૃત્તિ જ્યારે સંક્ષેપપણાને પામે અને ત્યારે જે વચનો લખ્યા હોય છે એ વચનોની સાથે જ્ઞાની જ્યારે ઉપદેશના વચનો કહેતા હોય ત્યારે કોઈ એક વાક્ય, કોઈ એક બોલ જ્ઞાનીનો હોય છે તે તત્પૂરતો નથી. એમાં તો સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે. કેવો? સમસ્ત પરમાર્થ માર્ગ. આખો માર્ગ અવિરોધપણે જ્ઞાનીના વચનની અંદર સમાયેલો હોય છે. એટલે સંતના એક વચનમાં પણ અનંત આગમો સમાયેલા છે. તે કેવી રીતે? કૃપાળુદેવે પ્રશ્ન કર્યો છે. જ્ઞાનીના એક વચનમાં, કારણ કે પ્રવાહથી સમસ્ત પરમાર્થ માર્ગ એમની પાસે છે, એટલે એ જે વચન કહે છે એમાં સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ છે. વચન છૂટક છૂટક છે, છતાં એક એક વચન બીજાથી વિરોધી પણે છે. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધી હોય છે. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધી હોય છે, કારણ કે એના પ્રત્યેક વચનની અંદર સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ હોય છે. એ કોઈ એકબીજાથી વિરોધાત્મક, સેલ્ફ કોન્ટ્રાડિક્શન એ જ્ઞાનીની વાણીમાં ન હોય. એટલે આપણને કહ્યું, અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. અપૂર્વ વાણી છે, પૂર્વાપર અવિરોધી છે. જ્ઞાનીનું એક વચન એક સમયે કહેવામાં આવ્યું હોય એ પણ સમસ્ત પરમાર્થ માર્ગ સાથે જ એની સંધિ હોય, અને વર્ષો પછી પણ બીજી વાત હોય તો પણ સમસ્ત પરમાર્થ માર્ગ સાથેની એની સંધિ હોય. જ્ઞાનીના વચનોમાં વિતરાગના માર્ગની ક્યાંય વિરાધના ન હોય. એ ગમે તે વિષય ઉપર
ગમે તે શાસ્ત્ર લઈને ગમે તે પ્રકારના ઉપદેશની અંદર જ્ઞાની જોડાયેલો હોય, પણ અખંડ માર્ગની ધારા એની પાસે જે સ્પષ્ટ જ્ઞાનમાં છે તેને કારણે તેના છૂટક કહેલા સદુપદેશના વચનમાં પણ સંપૂર્ણ માર્ગની સંધિ હોય છે. આ રહસ્યો આપણે પકડાવા જોઈએ. કૃપાળુ દેવના કેટલા કેટલા છૂટક વાક્યો, આખું વચનામૃતની અંદર ટૂંકા ટૂંકા વાક્યો જ છે. કેટલા ટૂંકા ટૂંકા વાક્યો! આપણને તો ઘણી વાર થાય કે આની અંદર એક આમ કૃપાળુ દેવના કોઈ એમ કે તમે થોડાક એમના બોધ વાક્યો કાઢી દો ને, કે આપણે આખા વચનામૃતને શું કાઢવું ને શું ન કાઢવું, બધા ટૂંકા વાક્યો છે, કંઈ લાંબા તો છે જ નહીં. આત્મા જેવો કોઈ દેવ નથી, રાગ વિના સંસાર નથી, સંસાર વિના રાગ નથી. ગમે તે કાઢું, એક એક વાક્ય કાઢતા જઈએ, બોધ વચન એક એક કોઈ પણ પત્રની અંદરથી કાઢીએ તો આ બધા પત્રોમાં આ બધી જ વસ્તુ નીકળે, ક્યાંય વિરોધ નથી. માર્ગની સાથે ક્યાંય વિરોધ નથી. સનાતન જૈન માર્ગ અવિરોધ રૂપે પ્રગટ કરનાર આ મહાજ્ઞાની આ કાળનું એક આશ્ચર્ય છે. વ્યવહારની ભાષામાં, સાદી સીધી ભાષામાં, કોઈ ગ્રંથસ્થ કૃપાળુદેવનો બોધ કોઈ ગ્રંથસ્થ બોધ નથી. કૃપાળુદેવનો બોધ પત્રની અંદર પ્રવાહિત થયેલો છે. વાક્યની રચના, વાક્યો પણ બહુ ટૂંકા છે, કારણ કે વૃત્તિ સંક્ષેપપણાને પામે છે. સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ વચનોની સાથે છે, તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય. કૃપાળુદેવ લખે છે, તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય. કૃપાળુદેવના એક એક બોધ વચન ઉપરથી સમસ્ત પરમાર્થ માર્ગની કર વિચાર તો પામ, સાધે તે મુક્તિ લહે. એક એક અડધા અડધા ચરણના વાક્યો, પણ અદ્ભુત એની અંદર સમાયેલો પરમાર્થ, અને તે પરમાર્થ અવિરોધ. સમસ્ત જ્ઞાનીના માર્ગની કોઈ પણ જગ્યાએ વિરાધના ન થાય. જ્ઞાનીની વાણીનું વર્ણન કરતા પત્રાંક 208માં કૃપાળુદેવ લખે છે કે જ્યાં એક પણ નય દુભાતો નથી. વાણી નયથી પર છે, જ્ઞાનીની વાણી નયથી પર છે, અને છતાં એક પણ નય દુભાતો નથી. અને બધા જ નયોનો સરવાળો થઈ જાય છે, કારણ કે કૃપાળુદેવે ઉપદેશ છાયામાં કહ્યું છે કે સર્વ નય તે આત્મા. આખરે બધા જ નયનો સરવાળો તે આત્મા. સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય. અમે આ લખતા લખતા શું કામ તમને પત્ર લખી શકતા નથી, તો અમે લખવામાં અમારી વૃત્તિ સંક્ષેપપણાને પામે છે. આવા ટૂંકા ટૂંકા વાક્યો વાંચનારને સમજવા કઠણ પડે છે, કારણ કે વિસ્તાર કર્યા વિના એ સમજાય નહીં. કૃપાળુદેવના વાક્યોને વિસ્તાર કર્યા સિવાય એનો મર્મ પામી શકાતો નથી. અને વિસ્તાર તો વિચારથી વિસ્તાર થાય, મનનથી વિસ્તાર થાય, ચિંતનથી વિસ્તાર થાય. વિસ્તાર કરવો પડે, એટલે વાંચનારને ગ્રહણ થવું દુષ્કર થાય. અને વિસ્તારથી લખતા પણ જેવો કહે છે, કદાચ માનો કે તો સાહેબ તમે શું કામ ટૂંકું લખો છો, લાંબુ લખો, અમે તો નવરાજ બેઠા છીએ, અમારે ક્યાં કંઈ કામ હતું. વિસ્તારથી લખતા પણ ક્ષયોપશમ ઉપરાંત વાંચનારને અવગાવવું કઠણ પડે. અમે વિસ્તારથી લખીએ પણ આનો ક્ષયોપશમ ન હોય તો કેવી રીતે પકડે, ઝીલે કેવી રીતે, વાંચી જ્ઞાનીની વાણી ઝીલાય કેવી રીતે. સાહેબ તમે સમજાવીને કયો, તો કે બહુ સારું, વિસ્તારથી લખીએ, મોટા મોટા ગ્રંથો લખીએ, પણ ક્ષયોપશમ ઉપરાંત આપણો જો ક્ષયોપશમ ન હોય તો વાંચનારને અવગાહવું, શબ્દ પ્રયોગ શું કર્યો છે, અવગાહવું, વાંચવું અને ધારણામાં લેવું. જો વાંચવું સરળ છે, ગમે તેટલું વાંચી જવાય, અવગાહવું આકરું છે, કારણ કે એ વાંચતા વાંચતા એનો આશય ધારણામાં પકડતા જવું. જે વાત આપણે વાંચીએ છીએ તે વાત એની ભાષાને ભૂલી જવાની, એના શબ્દોને ભૂલી જવાના અને ભાવને પકડી લેવાનો. એ ભાવને જે ધારણ કરવો એ જીવે શાસ્ત્રનું અવગાહન કરવું, એમ શબ્દ આવે છે આપણે ત્યાં. શાસ્ત્રોનું અવગાહન કરવું, જ્ઞાનીના બોધને અવગાહવો. કૃપાળુદેવે મોક્ષમાળામાં લખ્યું છે કે અમારા કોઈ એવા પાઠને અવગાહી જશો, જો તમને આ ન સમજાય તો અમારા કોઈ વચનોને, તો જ્ઞાનીના વચનોને અવગાહવા. હવે આજે આ કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલા છોકરાને આ અવગાહવામાં આપણે હવારથી હાંજ સુધી માથા ફોડીએ તો એ શું શબ્દ પકડે અવગાહવા? એનો બાપ કે એની માં ભલે ને એને ઇંગ્લિશ મીડિયમમાં, એક તો આપણા ઠેકાણા નથી, કંઈ સમજવાના નથી, આપણે ઇંગ્લિશ જાણતા નથી, ગુજરાતી જાણતા, અને મિક્સ કલ્ચર શરૂ કરી દીધું છે, ખબર નથી પડતી. અવગાહવ, જ્ઞાનીઓના વચનોને અવગાહવા. તો કે છે, ક્ષયોપશમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. વિસ્તારથી લખવા જઈએ તો આ તકલીફ છે, સંક્ષિપ્તમાં લખીએ તો પણ આ તકલીફ છે, અને લખવામાં, અહીંયા તો બે મુશ્કેલી કીધી, એક તો વાંચનારને તકલીફ અને લખવામાં કંઈક બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ તો લખાય છે, તો કે છે લખવામાં શું થાય, બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે. જ્યારે અમારે વિસ્તારથી લખવું હોય ત્યારે ઉપયોગને ક્યાં લેવો પડે? બહાર. અરે આ જ્ઞાની જે સ્વયં પોતાની આત્મરમણતાની અંદર સ્થિત થયા છે, પોતાના ઉપયોગની ધારાએ જેને એકતા પકડી લીધી છે, એને કોઈની સાથે બોલવું કે કોઈ વાંચવું કે ઉપયોગની ધારાને બહારમાં લાવવી એ પણ આકરી થઈ ગઈ છે. કેવી દશા હશે આપણે તો આમાં સમજવી છે, જ્ઞાનીની દશા ઉદાસીનતા કેવી હશે. લખવામાં બાહ્ય ઉપયોગ કરવો પડે, કાગળ લેવો પડે, પેન પકડવી પડે, અક્ષરો મૂકવા પડે, અને અક્ષરોમાં એ સ્મરણમાં એ જ પ્રકારે જે ભાવ છે એ અક્ષરોમાં આવે એટલો ઉપયોગ તો આપવો પડે કે નહીં? એ ઉપયોગ આપવાનું પણ કે છે બની શકે એમ નથી. લખવામાં પણ જે ઉપયોગ આપી શકે એમ નથી, આટલો અંતર્મુખ ઉપયોગ જેનો છે, આ જ્ઞાનીની દશા કઈ ગણવી? બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ અનેક કારણસર પત્રોની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી. આ અમે પત્રની પહોંચ પણ આપી શકતા નથી તો એનું કારણ શું? તો કે સહજ ઉપદેશાત્મક વચન લખીએ છીએ તો વાંચનારને સમજવામાં તકલીફ પડી જાય છે, ગ્રહણ થતા નથી, કારણ કે અમારા એ ટૂંકા વચનોમાં પણ સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ છે એ વાંચનાર ગ્રહણ કરતો.